તારીખ 24/12/1987 શ્રી નિર્ભ્રાંત દર્શનની કીડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 78. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
પોતાનો આદર્શ બનાવીને વિચારવા યોગ્ય છે, નાનથી વિચારવા યોગ્ય છે, અવગાહન કરવા યોગ્ય છે. કેવા કેવા છે, કેટલાક ભેદ પ્રભેદ લીધા છે આ પ્રકારે, એટલે પરથી ભિન્ન જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરીને જ્ઞાતા દ્રષ્ટા માત્ર સ્વરૂપ પોતે છે. જ્ઞાન લક્ષણ દ્વારા એનો પ્રથમ નિર્ણય કરવામાં આવે, યથાર્થ એનું ભાવભાષણ થાય, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, પૂર્ણતાનું ભેદ પૂર્વક નાયક સ્વરૂપનો, નિજ નાયક સ્વરૂપનો નિર્ણય કરતા સ્વરૂપની સંમત થવાય છે, સ્વભાવની સમીપ જવાય છે. જ્યાં સુધી જીવને આવો નિર્ણય નથી, ત્યાં સુધી એને જે ભાવોનો અનુભવ થઈ રહ્યો છે એવા જે વિભાવ ભાવો, તેનો વિચાર કરતા એને પૂર્ણ શુદ્ધ પરમ તત્વથી પોતે ઘણા દૂર છે એવું ભાષે છે. નિર્ણય થતા એને સમીપતા આવે છે. સ્વભાવ પરિપૂર્ણ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, એના નિર્ણય વિના ચાલતા જે વિભાવ ભાવો અને ઉદય ભાવો અને વિકલ્પો, એ બે વચ્ચેનું એટલું અંતર છે અથવા એક બીજાથી પરસ્પર વિરુદ્ધ એટલા છે, અને એ ભાવોમાં પોતાપણાનો અનુભવ હોવાથી પોતે પોતાના શુદ્ધ સ્વરૂપથી ઘણો દૂર છે એમ લાગે છે. નિર્ણય થતા એને સમીપતા આવે છે. નિર્ણય થતા એ જ નિશ્ચિત થયેલા સ્વરૂપમાં નિવાસ અર્થે નિવાસનો પરિણામ કરે છે, અથવા મારો મારામાં નિવાસ છે એવું શ્રદ્ધા જ્ઞાન અનુભવ પરિણામ કરે છે. સ્વરૂપમાં તો સ્વરૂપનો નિવાસ હતો જ, પોતાનો નિવાસ તો પોતાના સ્વરૂપમાં હતો જ, પણ અન્ય સ્થાનમાં મારો નિવાસ છે, ફલાણે ઠેકાણે હું રહું છું, મારા ઘરમાં હું રહું છું, મારા દેહમાં હું રહું છું, એને લઈને એને પોતામાં નિવાસ નહોતો એમ કહેવાય છે. દીપચંદજી લખે છે અનુભવ પ્રકાશમાં કે સ્વરૂપ નિવાસ તો પરિણામ કરે છે, સ્વરૂપ નિવાસ તો પરિણામ કરે છે, હું તો મારામાં છું તે પરિણામ એમ કરે છે કે મારો નિવાસ મારા સ્વરૂપમાં છે. જે પરિણામ એમ કરતું હતું કે મારો નિવાસ દેહમાં ને ઘરમાં છે, એ જ પરિણામ રહે પોતાના સ્વરૂપમાં પોતાને જોતા, પોતાના સ્વક્ષેત્રમાં પોતે બિરાજમાન છે એમ જોતા, સ્વરૂપ નિવાસ પરિણામો એ કર્યો એમ કહેવાય છે. અને સ્વરૂપમાં રહેલો જે અનંત આનંદ, એ આનંદ સ્વરૂપ પોતે છે એમ જાણીને આનંદનો સ્વરૂપ લાભ પણ પરિણામ લે છે, સ્વરૂપ નિવાસ પણ પરિણામ કરે છે, સ્વરૂપનો લાભ પણ પરિણામ લે છે. એવો અભેદ આશ્રય ભેદ જ્ઞાનના વારંવારના પ્રયત્ન અભ્યાસ દ્વારા થતા મતે શુદ્ધ જ્ઞાનમાં સ્વરૂપ સંબંધીના વિકલ્પો જે હતા એ પણ છૂટીને પ્રત્યક્ષ સત્સ્વરૂપનો અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ થાય છે. સહજ પ્રત્યક્ષ સ્વરૂપ એટલે પોતાનું સત્સ્વરૂપ, સત એટલે મોજૂદ નિયાત સ્વરૂપ, એનો વિકલ્પના પડદાને છેદીને, વિકલ્પના અંતરાયને મટાડીને પોતા સ્વરૂપે અનુભવ કરે છે અતિન્દ્રિય ભાવે, સિદ્ધો સાક્ષાત પ્રત્યક્ષ. એવો અનુભવ થવામાં જેમનો કોઈ અચિંત્ય પુરુષાર્થ છે, અલૌકિક પુરુષાર્થ છે, એવા મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ જે સત્પુરુષ છે, સત્પુરુષ છે એ આત્મજ્ઞાનની મૂર્તિ છે. આત્મજ્ઞાન મૂર્તિમંતપણે જોવું હોય, આત્મજ્ઞાનની મૂર્તિ સમા સત્પુરુષના દર્શન કરવા હોય તો એને એ દ્રષ્ટિએ સત્પુરુષને જોવા. એવા સત્પુરુષના અલૌકિક ગુણો, એમાં ધૈર્ય કેટલું હોય છે કે સંયોગની ઉથલ પાથલથી તો ભિન્ન પડી ગયેલા હોવાથી એમાં સ્વપણાનું અથવા અસ્તિત્વ જ એમાંથી ખસી ગયું હોવાથી પોતે પોતામાં સંપૂર્ણ સલામત છે, અવ્યાબાદ છે એ શ્રદ્ધા જ્ઞાનમાં સંયોગોથી દોરાયમાન થતા નથી, શ્રદ્ધા જ્ઞાનથી ચ્યુત થતા નથી. દોરાયમાન થતા નથી એટલે શ્રદ્ધા જ્ઞાનથી ચ્યુત થતા નથી. ઉલટાના વિશેષ ઉથલ પાથલ વાળા સંયોગો હોય તો શ્રદ્ધા જ્ઞાનમાં વિશેષ તીવ્રતાનું પરિણમન થાય છે અને પોતાના પરિણમનમાં વિશેષ આગળ વધે છે. દેહ છૂટવાનો પ્રાણ ત્યાગનો પ્રસંગ હોય તો એને પોતાના સ્વકાર્ય માટેનો વિશેષ, સૌથી વિશેષ અનુકૂળ પ્રસંગ ગણે છે, સમજે છે, માને છે, વિશેષ પોતાના કાર્ય માને છે. એટલે એને દુઃખનો કે શોકનો કે પ્રતિકૂળતાનો પ્રસંગ નહીં ગણતા, એને એક મહોત્સવ ગણવામાં આવ્યો છે. અધ્યાત્મમાં મૃત્યુ મહોત્સવ, જગતમાં તો મરણ મૃત્યુ અવસાન સદવાસ એ બધા શબ્દો અમંગળ ગણવામાં આવે છે અને જગતમાં સગાય રેવા વાસ્તુ બીજું ત્રીજું જેમાં સંયોગોનો અનુકૂળ અને વૃદ્ધિગત પણ હોય છે એને મંગળ પ્રસંગો ગણવામાં આવે છે. એવા પ્રસંગે મૃત્યુની વાત કરવી પણ લોકો ઉચિત નથી સમજતા કે ઘરે મંગળ પ્રસંગ છે એમાં અમંગળ વાત કેમ કરો છો, અમંગળ ગણે છે. સાધક એને અમંગળ નથી ગણતા, એને મહોત્સવ, માંગલિક મહોત્સવ ગણે છે. મારા પુરુષાર્થને વિશેષ પ્રગટ થવાનો અવસર, મહામંગળિક અવસર, કેમ કે મૃત્યુ જેવી ચીજ મારે વિશે તો છે નહીં, એ તો જગતના જીવોની કલ્પના માત્ર છે. હું શાશ્વત સ્વરૂપે છું, સદાય હયાત રહું છું. આ એક એવો પ્રસંગ છે કે જે દેહનો સંયોગ થયો હતો એ સંયોગ છૂટતા વિશેષ કોઈ પુરુષાર્થનો પ્રકાર ઉત્પન્ન થવાનો અવસર છે. એ એમની ધીરજનો વિશેષ પુરાવો છે, એથી આગળ જાઉં તો ચારિત્ર મોહના જે વિકલ્પ ઉત્પન્ન થાય છે અપૂર્ણ સાધક અવસ્થા હોવાને લીધે, એમાં પણ નહીં અટકતા, એનાથી પણ ખસીને, એનાથી પણ વિમુખ થઈને, ઉદાસીન થઈને પોતાના અંતતત્વ સ્વરૂપ જ્ઞાનમાં પોતાના આત્મ ભગવાન પ્રત્યે ઉપયોગને દોરે છે, જોડે રહેલા રાગને પણ સ્પર્શ કરતા નથી કે જોડાતા નથી એની સાથે, એક અલૌકિક ધીરજનો પ્રસંગ છે. ઉપયોગ ધીરો થઈને અંતર્મુખ થાય છે, અધીરો ઉપયોગ અંતર્મુખ ન થઈ શકે. જેના મતિશ્રુત જ્ઞાનમાં જગતના પદાર્થનો મહિમા, કુતૂહલ કે આશ્ચર્ય હોય, એનો ઉપયોગ ત્યાંની ચંચળતા છોડીને, તે પદાર્થ વિશેની ચંચળતા છોડીને સ્વરૂપના ધ્યાનમાં કેમ લાગે? સ્વરૂપ ધ્યાનીમાં એ વાત લીધી છે, જે જીવને પોતાના સ્વરૂપનો કોઈ અત્યંત અત્યંત અપૂર્વ મહિમા હોય, કે જેને વશે એને જગતના પદાર્થો તુચ્છ ભાષા હોય, મહિમા ઉડી ગયો હોય, કુતૂહલને આશ્ચર્ય ન રહ્યા હોય, એવો જીવ ઉપયોગની ચંચળતા છોડીને ધીરો થઈને અંતર બની જાય છે. એવી જે એમની ધીરજ છે તે અલૌકિક ગુણમાં અહીંયા ગણી છે, સત્પુરુષના અલૌકિક ગુણમાં આ ધીરજ છે. સૂક્ષ્માથી સૂક્ષ્મ એવો જે પોતાનો સ્વભાવ, જે પ્રયોજનભૂત વિષય છે, આ શરીર માટે એકમાત્ર પ્રયોજનભૂત વિષય એવું જે પોતાનું સ્વરૂપ, એ વિષયમાં સત્પુરુષના જ્ઞાનની જે સૂક્ષ્મતા છે એ પણ અલૌકિક છે. એ વિષયના ચારે પડખાની એમની જે ગવેષણા છે એ પણ અલૌકિક છે. ગવેષણા એટલે સંશોધક પણ એ અસાધારણ છે. ઘણા ઉઘાડવાળાને પણ જેનો પત્તો લાગતો, તીવ્ર બુદ્ધિમાન અથવા અતિશય બુદ્ધિમાન કહેવાતા માણસને પણ જે સ્વભાવનો પત્તો લાગતો નથી, એનો પત્તો જ્ઞાનની સૂક્ષ્મતા આવતા જેને સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કર્યો, કેમ કે એનું સ્થૂળ જ્ઞાન છે. ભલે બુદ્ધિને ઉઘાડ ઘણો છે તો પણ જ્ઞાનમાં સ્થૂળતા છે, એટલે સૂક્ષ્મ સ્વભાવ એનાથી ગ્રહણ નથી થતો. એરું પકડવા માટેનો સાણસો મોતી પકડવાના કામમાં નથી આવતો. સમાણી કરતા ભલે એ 10 ગણો મોટો હોય કે 25 ગણો મોટો સાણસો હોય, 6 ફૂટ 6 ઇંચની 1/2 ફૂટની સમાણી હોય, એના કરતા 12 ફૂટનો સાણસો હોય તો પણ એ મોતી કે હીરો પકડવાના કામમાં ન આવે. એમ ઘણી બુદ્ધિ હોય માટે આત્માનું ગ્રહણ થાય એમથી, પણ પ્રયોજનભૂત વિષય પોતાનો આત્મા, એમાં જ્ઞાનની સૂક્ષ્મતા હોય તો જ એને સ્વરૂપનું ગ્રહણ થાય, નહીં સૂક્ષ્મ સ્વભાવનું ગ્રહણ થતું નથી. એવી જે જ્ઞાનની સૂક્ષ્મતા સમજવું હોય તો સીધું લઈએ તો, દૃષ્ટાંત વગર સીધું લઈએ તો, કે જ્ઞાનની પર્યાયમાં, પ્રગટ જ્ઞાનની પર્યાયમાં સ્વભાવનું લક્ષણ છે, પ્રગટ સ્વભાવનું લક્ષણ છે. જોકે તો પર્યાય પ્રગટ છે એટલે એને પ્રગટ લક્ષણ કહીએ, બાકી સ્વભાવને પ્રગટ અપ્રગટપણાનો કોઈ અપેક્ષા લાગુ પડતી નથી. દ્રવગુણ પર્યાયમાં વ્યાપેલો જે સ્વભાવ, તે દ્રવગુણ પર્યાયના ભેદોથી ભેદાતો નથી. પર્યાયમાં પ્રગટ છે તો પણ એ પર્યાયના ભેદથી ભેદાતો નથી. ગુણ ને દ્રવ્યમાં રહ્યો છે, છતાં ગુણ દ્રવ્યના ભેદથી ભેદાતો નથી. સ્વભાવ સ્વભાવ છે. દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર એ જેની પાસે સ્થૂળ છે, જે દ્રવગુણ પર્યાયનો વિષય જેની પાસે સ્થૂળ છે, એવો દ્રવગુણ પર્યાયના ભેદથી નિરપેક્ષ એવો જે અભેદ સ્વભાવ, એને જ્ઞાનમાં સિદ્ધાંતમાં જે ગ્રહણ કરે છે, શ્રદ્ધા તો પ્રતીત કરે છે, ગ્રહણ તો જ્ઞાનમાં થાય છે, એ પ્રયોજનભૂત વિષયમાં જ્ઞાનની સૂક્ષ્મતા છે, એ પણ અલૌકિક છે. એટલે તો કર્તા કર્મ અધિકારમાં 26 કળશ લીધા એ વિષય ઉપર. કોઈ વિષય ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાને આટલા કળશ નથી લીધા, કેમ કે આ ટોચનો વિષય છે, નિર્ણય કરાવો છે સ્વભાવનો. તો કે એક છું હું, એક પણ નથી. અનેક છું તો કે અનેક નથી. શુદ્ધ છું તો કે નહીં, અશુદ્ધ છું તો કે નહીં, નિત્ય છું તો કે નહીં, અનિત્ય છું કે નહીં. એટલે કેમ જે સ્વભાવ છે એને એક ભેદ લાગુ નથી પડતો. નિત્ય હોવા છતાં નિત્યતાનો ભેદ ન લાગુ પડે, દ્રવ્ય સ્વરૂપે ગુણ સ્વરૂપે હોવા છતાં એનો ભેદ ન લાગુ પડે, પર્યાયમાં જ્ઞાન પર્યાયમાં હોવા છતાં એને પર્યાયનો ભેદ લાગુ ન પડે. એટલે તો જ્ઞાન લક્ષણથી ઓળખાતો હોવા છતાં પર્યાય બુદ્ધિ છૂટી જાય છે. ક્યાંથી ઓળખો? કે જ્ઞાનની ક્રિયામાંથી પકડ્યો, એ ચાલતી પરિણતી જ્ઞાનની. એ જ્ઞાન ક્રિયામાંથી, ક્રોધાદિ ક્રિયાથી ભિન્ન જ્ઞાન સ્વભાવ છે એમ પકડ્યો, તો પણ ત્યાં પરિણામમાં પર્યાય બુદ્ધિ છે એ મટી જાય છે. પર્યાય બુદ્ધિ તો થતી નથી, પણ પર્યાય બુદ્ધિ ઉલટાની મટી જાય છે. શું કારણ છે? કે જે સ્વભાવ છે એ પર્યાય સ્વરૂપે નથી, સ્વભાવ છે એ ગુણ સ્વરૂપે નથી, સ્વભાવ છે એ દ્રવ્યના ભેદ સ્વરૂપે નથી. ભેદ સ્વરૂપે, દ્રવ્ય સ્વરૂપે કહેવાય છે તો પણ દ્રવ્યના ભેદ સ્વરૂપે નથી, એનું નામ સ્વભાવ છે. એટલે તો ગુરુદેવ કહેતા કે બાપુ હું સમજાય એટલું સમજો. શું કહેવાય છે? અંતરની સૂક્ષ્મતાથી કહેવાય છે એમ કહેતા, સમજાય એટલું સમજો, સમજાય એટલું સમજો. એટલે તમારી યોગ્યતાઓ એટલું સમજો, પણ એનો મહિમા બરાબર રાખજો કે આ કોઈ મહિમાવંત વસ્તુ છે અને પરમહિતનો વિષય છે. જો આ એક સ્વભાવ ઓળખાઈ જાય તો બીડો પાર નથી. એટલા માટે એ વાત છે. એવી જે પ્રયોજનભૂત વિષયમાં જ્ઞાનની સૂક્ષ્મતા, ગવેષણા, એ વિષયની અંદર એમની શોધ, એ વિષયને વ્યક્ત કરવાનું એમનું સામર્થ્ય, એ વિષયને કહેવાની એમની વિધિ અને એ વિષયને કહેવાની ભિન્ન ભિન્ન શૈલી, અનેક શૈલીથી એક જ વ્યક્તિ, અનેક વ્યક્તિ તો અનેક શૈલીથી કહે, પણ એક જ વ્યક્તિ એક જ વિષયને અનેક શૈલીથી કહે, એ પણ એ વિષયને વ્યક્ત કરવાનું એનું સામર્થ્ય છે, એનું ગવેષણા છે. એ વિષયમાં બહુમી ગવેષણાનો એ વિષય થઈને પછી જે વ્યક્ત આવે છે શબ્દોની અંદર, એ અલ્પ માત્રામાં આવે છે, સંકેત માત્ર પણ આવે છે. ગવેષણામાં જ્ઞાનનો વિષય છે એ તો જ્ઞાનમાં રહી જાય છે બહુ ભાગ. એવી એમની જે ગવેષણા એ પણ એમનું ગુણ છે. કોઈ પણ પ્રસંગમાં મધ્યસ્થતા, માથાનો વાઢનાર પણ સાચું કહે તો સાચું, માથાનો વાઢનાર દુશ્મન કહેવાય છે જગતની અંદર, પણ સત્પુરુષને કોઈ મિત્ર કે દુશ્મન નથી. અવિવેક છે એવું નથી, ખબર નથી પડતી એમ નથી, એના ભાવને સમજી શકે છે કે આને દ્વેષ ભાવ વર્તે છે, આને રાગ ભાવ વર્તે છે, પણ એ ભાવ એનો એની પાસે છે, હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, હું તો સ્વરૂપે કરીને જ્ઞાતા દ્રષ્ટા છું. એટલે કોઈ પણ વાત છે એને મધ્યસ્થતાથી જોવાની, તપાસવાની, એમની જ્ઞાનની પરિસ્થિતિ એ પણ કોઈ અલૌકિક હોય છે, સાધારણ હોતી નથી પણ અલૌકિક હોય છે. સામાન્ય રીતે જગતની અંદર પોતાના મહત્વ વાળા વિષય પ્રત્યેનો રાગરૂપ પક્ષપાત જીવને થયા વિના રહેતો નથી, નાની એવી પ્રકાર નથી, શત્રુ મિત્ર નથી. કોઈ એને પોતાના નો આ મારો પરિવાર છે એમ નથી અભિપ્રાયમાં, બોલે ભલે એમ કે આ મારો દીકરો છે, અભિપ્રાયમાં એ વાત, અભિપ્રાયમાં તો એ જગતનો જીવ છે, જીવ છે, સ્વતંત્ર જીવ છે. સ્વરૂપે કરીને તો બધા જ પરમાત્મા છે, અવસ્થામાં દરેકને પોતપોતાની યોગ્યતા અનુસાર આગાદી ભાવ અને મતિ જ્ઞાન આદિ હોય છે. ઉઘાડમાં અત્યંત મધ્યસ્થ હોય છે. કોઈ પણ પ્રસંગમાં મધ્યસ્થા શ્રીમદજીનો તો એ પત્રોમાં એ વિષય બહુ વ્યક્ત થયો છે, મધ્યસ્થાનો વિષય નિયમતિ સાથેના પત્રોમાં. બીજા કોઈને પણ સામાન્ય રીતે વાત કરતા હોય ત્યારે એમને ઘણી મધ્યસ્થામાં રહીને વાત કરે છે. સમસ્ત જગતથી નિર્લેપતા, કોઈની પાસેથી કાંઈ પણ અપેક્ષા બુદ્ધિએ વર્તવું એ પ્રકાર જેનો ખલાસ્ય છે, નિર્લેપતા હોય છે એટલે ક્યાંય લેપાતા નથી. આ મારો સમાજ છે, આ મારું મંડળ છે, આ મારા અનુયાયીઓ છે, આ મારા ભક્તો છે, એ રીતે પણ લેપાતા નથી. સોમભદ્રાચાર્ય એ વાત લીધી છે ને કે હે વિતરાગ, આપે કદી સમૂહ શરણમાં એમ જોયું નથી કે આ મારા ભક્તો છે અને અહીંયા નથી આવ્યા કે મારા ભક્તો નથી, એવું કદી આપે જોયું નથી. પણ શું કેવા છે, આપણે ભક્તિ કરે છે, બીજા આપણે ભક્તિ કરવાને બધે ઉલટાનો વિરોધ કરે છે, આપે એવું જોયું નથી. બીજા પદાર્થો વિશે તો વિતરાગ ભાવે આપ પ્રવર્તો છો, પણ પોતાના સ્વરૂપને વિશે પણ વિતરાગ ભાવે પ્રવર્તો. સ્વરૂપ ઉપાદેય છે એ વિકલ્પ નથી, એમાં પણ સંભાવ, ભાવમોક્ષે પણ સંવર્તે સંભાવ, પર્યાયમાં સંભાવ. વિતરાગ સ્વરૂપી નિજાત્મ સ્વભાવ, નિજાત્મ દ્રવ, એના ઉપરનો ઉપયોગ પણ વિતરાગ ભાવ છે. વિતરાગ સ્વભાવને વિતરાગી ભાવે અનુભવ કરે છે, રાગથી એનો અનુભવ સંભવિત નથી, થઈ શકતો પણ નથી, રાગ પોતે અંતરાય પડે છે. આવી જેની અલૌકિક નિર્લેપતા હોય છે, નિર્લેપતા એટલે અલૌકિક નિર્લેપતા છે, સમસ્ત જગતથી નિર્લેપતા અને અંતરંગ નિષ્ફળતા, અંતરંગથી નિષ્ફળ છે, કોઈ આકાંક્ષા બુદ્ધિ નથી, મહત્વાકાંક્ષા નથી કોઈ, કે કોઈ બીજી પણ નાની મોટી કોઈ આકાંક્ષા નથી. કેમ આકાંક્ષા નથી, કે મુમુક્ષુતાની પાત્રતામાં એક મારે આત્મા જ જોઈએ છે, અને મારો આત્મા સિવાય મારે આ જગતમાંથી કાંઈ જોઈતું નથી, એવી ખાસ પ્રકારની પાત્રતામાં આવ્યા પછી પણ એમણે સ્વરૂપની સૂજ આવી છે, સ્વભાવ ક્યાંથી સૂજો છે, એ પાત્રમાં પાત્રતાના સ્થાને સ્વભાવ સૂજો છે, એ સ્વભાવ સૂજવાની પાત્રતા જે છે એનાથી આગળ વધીને અનુભવ કર્યો છે, તો એને કોઈ સ્પૃહા હોય એ પ્રશ્ન રહેતો નથી. એવી જેને અંતરંગથી નિષ્ફળતા છે. બીજા તો એમ કે હું નિષ્ફળ છું, કાંઈ લેતો નથી, કાંઈ કંઈ જોતું નથી એમ કરીને આડંબર કરે એમ પણ નહીં, અંતરંગ નિષ્ફળ છે. પહેલા અવિર્ગુણ સ્થાને આડંબરનો સવાલ નથી, પણ અંતરંગ નિષ્ફળ છે. એ શબ્દ પ્રયોગ સુમજીએ કરેલો છે એક જગ્યાએ. અંતરંગ નિષ્ફળતા, મહાવિવેકપૂર્ણ પ્રૌઢતા અથવા મહાપ્રૌઢ વિવેક એમ લઈ શકાય. મહા મહાન વિવેક છે અને પ્રૌઢ વિવેક છે, પાકટ વિવેક છે, ઉછાછળો છીછરો વિવેક નથી. પણ તાત્વિક નિર્ણય બધી જ જગ્યાએ જ્ઞાન તત્વથી સ્પર્શતું હોવાને લીધે એ વિવેકની અંદર પણ તાત્વિક પ્રવૃત્તા છે. એવું જેને હિત અહિતના વિષયમાં દરેક પ્રસંગે, કોઈ પણ પ્રસંગે જેનો વિવેક પ્રૌઢ છે, અંતરંગમાં આખા જગતથી ભિન્ન પડીને અનુભવ કર્યો છે, એ પણ એક મોટો વિવેક કર્યો છે. જગત ઈષ્ટ નહીં આત્મથી, પાંચ ઇન્દ્રિયના વિવિધ વિષયોથી જે ભરચક ભરેલું જગત છે, આખું વિશ્વ જેનો વિષય વૈવિધ્યનો પાર નથી, અવાજ તો એટલા, રંગ તો એટલા, એક એક વસ્તુ, કપડાં જુઓ ને કલર ડિઝાઇનમાં કેટલા. એમ કહેવાય છે કે મુંબઈની અંદર હજારો કારખાના છે, સેંકડો મિલો છે, રોજ નવી ડિઝાઇન અને રોજ નવા કલરના શેડ બહાર પડે છે. કેટલા વર્ષથી બહાર પડે છે, સરવાળા ગુણાકાર કરો છો. નીકળ્યા જ કરે છે એટલું, એક એક વિષયનું અંદર વૈવિધ્ય સભર આખું વિશ્વ છે. અને જેના આકર્ષણથી જીવ છૂટી નહીં શકતા, અનંત કાળ રખડે છે, પરિભ્રમણ કરે છે, એનાથી ભિન્ન પડીને જે ઉપયોગથી આત્મામાં સમાઈ ગયો, એનો વિવેક કેટલો મોટો, મહાન વિવેક છે, પ્રૌઢ વિવેક છે. એવી જેની વિવેકપૂર્ણ દશા હોય છે, એટલા માટે લીધું જરા સંકેત લીધું બે આ ગુરુવારે પણ થોડો પ્રચાર કરીએ તો સત્પુરુષનું સ્વરૂપ કાંઈક ઓળખવામાં આવે. ગુણગંભીરતા, ગુણો પ્રગટ થયા છે, અલૌકિક ગુણો પ્રગટ થયા છે, તો પણ જેને બહારમાં એનો દેખાવ કરવો નથી, આડંબર કરવો નથી, પ્રગટેલા ગુણોને જે પચાવી જાણે છે, માણસ નથી કરતા. કોઈ માણસ પાસે પૈસા આવે તો છકી જાય છે, એ દ્વા તદ્વા પ્રવર્તવા લાગે છે, અભિમાનમાં આવે છે, તમે કેમ બોલે છે, તમે કેમ પ્રવર્તે. કેટલાક પાસે આવે છે તો ખબર જ ન પડે કે આની પાસે કેટલા પૈસા આવે, એને એમ કે છે કે એને પૈસાને પચાવ્યા છે. અરેબિયન સી, અરબી સમુદ્ર, અરબસ્તાન અને હિન્દુસ્તાનની વચ્ચે રહેલો જે સમુદ્ર છે એને અરેબિયન સી કહે છે.
આટલાન્ટિક ને પેસિફિક ને ઓશન કહે છે, મહાસમુદ્ર છે,
અને પછી તો શરીર પુષ્ટ થાય સપ્ત ધાતુ છે, શરીરની શક્તિ વધે, અને ન પચે તો અશક્તિ વધે, સીધી વાત છે, નબળાઈ આવે એમ. અનુભવને જેને શ્રદ્ધા જ્ઞાનમાં પચાવી લીધા છે, શ્રદ્ધા જ્ઞાનમાં જેને પચાવી લીધા છે, અને જે અલૌકિક ગુણો સંપન્ન હોવા છતાં બહારમાં જેનો દેખાવ થતો નથી કે દેખાવ કરતા નથી, કૃત્રિમતા કરવી એ એમના સ્વભાવ બહારનો વિષય છે. એમના વિશે પ્રસિદ્ધિથી લોકો ચર્ચામાં આવવા મળ્યા, અનેક લોકોને ખ્યાલ ગયો કે આ દ્રષ્ટિના વિષયની ઘણી વાતો કરે છે, જોરદાર વાતો કરે છે, અને દ્રષ્ટિના વિષયની આવી અસાધારણ વાત ક્યાંય સાંભળવા મળતી નથી. શૈલી એવી હતી કે એકદમ પાવરફુલ શૈલી હતી, છતાં એટલી શાંતિથી બોલતા, દ્રઢતા જોશ એટલું હતું, પણ મુખાકૃતિમાં જે શાંતિ છે એટલી ને એટલી જ દેખાય, એમાં કોઈ અશાંત પણ દેખાય એમ પણ નહીં, એ વિશિષ્ટતા હતી એનો. ગંભીરતા ઘણી ગંભીરતા એટલે એટલી બધી ગંભીરતા હતી. એમને ખ્યાલ આવ્યો કે અહીંયા વર્ષોથી રહેનારા ગુરુદેવનો સત્સંગ કરનારાઓ પાયમા નથી, બહારમાં મહાવિદ્વાન ગુરુદેવના કાનજી સ્વામીના મોટા મોટા વિદ્વાન તરીકેની ઇજ્જત આબરૂ તો છે, પણ હજી અનુભવ અને સમ્યક દર્શનને પાયમા નથી. હું નવો માણસ છું, નવો નવો આવીને પામી ગયો, હું બહાર પડું, મારી વાત બહાર પડે તો એને તો એમને તો નીચું એમને ઓછા ઓછું લાગે કે અરે આટલા એક દિવસમાં બે દિવસમાં પ્રાપ્ત કર્યું ને આપણે વર્ષો સુધી પ્રાપ્ત ન કર્યું, હીણપનો અનુભવ થાય પોતાને, છુપાવી દઈએ આપણી વાત, છુપાવી નાખવી જોઈએ, ગોપવી નાખવી જોઈએ, સંતાડી દેવી જોઈએ, બીજાનું ખરાબ દેખાય, આપણું બહાર દેખાડવામાં દેખાઈ જાય તો બીજાનું ખરાબ દેખાય, આ એમના વિચારોનો વિષય સમાજની સામે આવી રીતે જોઈ રહ્યો છે. બધી વાતો પ્રત્યક્ષ થયેલી છે. છેલ્લા બે ત્રણ વર્ષોમાં જરા બહારમાં ખબર પડી બધાને, ગુરુદેવ તો કેમ પૂછે, ઘણા હજારો માણસો આવે, ઘણા એવી વાતો લઈને આવે, સાહેબ આને અનુભવ થઈ ગયો, આને સમ્યક દર્શન થઈ ગયું, એવી 56 વાતો આવી હોય એમને પાસે, કોની માને કોની ન માને, એ પંચાયતમાં પડતા ને બે ત્રણ જણા અમે જે વધારે સંપર્કમાં હતા એમણે વાત કરી કે ગુરુદેવનો ને ખ્યાલ નથી અમારા આત્માની શું પરિસ્થિતિ છે, એ ગુરુદેવને ખબર નથી. ઉપકાર અર્થે એમના નિમિત્તે આપને આ લાભ થયો, આત્મલાભ થયો છે તો ઉપકાર અર્થે પણ જણાવવાની નૈતિક ફરજ છે. આ તો એક બાજુ પ્રસિદ્ધિમાં આવવું નહોતું એ અભિપ્રાય જાણતા હતા, છતાં આ પ્રસ્તાવ મૂક્યો હતો અમે બે ત્રણ જણા, એટલે કોઈ પ્રસિદ્ધિ ખાતર નહીં પણ ઉપકાર અર્થે, ઉપકારના દ્રષ્ટિકોણથી પણ વાત થવી કે વાત કરવી જરૂરી આવશ્યક લાગે છે. એના માટે આપણે દુઃખવું જોઈએ, કેમ જોઈએ, વિનમ્ર ભાષામાં પણ વાતને રજૂ કરવી જોઈએ, અને સાચી રજૂઆત કરવી છે, કોઈ ખોટી રજૂઆત કરવી છે, એમ દલીલથી વાત ગળે ઉતરાવાની આ તો પ્રકાર હતો કહેવામાં. તો એમનો ઉત્તર એવો હતો તો એનો અર્થ એમ નથી થયો આપણે એક વાત અહીંયા ગોઠવી અને પછી જાઉં, કોઈ બાત બના કે જાના ઓર કહેના એ તો મેરે સે નહીં હો સકતા હૈ ઠીક આગમ બુલાતે વિવાહ અનેક પ્રકારે લૌકિક ગુણોમાં તો એમને ઉદારતા હોય છે, નાની ઉંમરની ઉદારતા પણ ગજબની હોય છે, ગમે એટલો વિરોધ કર્યો હોય પણ પેલો પાછો ફરે કાંઈ નહીં, કાંઈ ભૂલ જગત અનંતવાર જીવે ભૂલ કરી છે, એક વાર થઈ ગઈ તો થઈ ગઈ, એમાં હવે ખ્યાલ આવી ગયો એ મોટી વાત છે, એ જ મોટી ક્ષમા છે. મારે ક્ષમા આપવી એ પ્રશ્ન ન હોય શકે, હું ક્ષમા આપું છું તને જા એ વાત કહી દઉં. એવું અલૌકિક ઔદાર્ય હોય છે. અમૃતચંદ્રાચાર્ય આ વિશેષણ આપ્યું છે નિર્જરાધિકારમાં, જેના ચિત્તની ઉદાત્તતા, બહુ ઉદાત્ત ચિત્ત હોય છે, ઉદાત્ત શબ્દ આપ્યો છે, એવી જેની ગંભીરતા છે અથવા પોતાની મોટપ છે, પોતાનું ગુરુત્વ છે એ ગોપવે છે, ભેદ જ્ઞાનની સહજતા, સહજ ભેદ જ્ઞાન વર્તે છે, વિકલ્પ તેને થવો પડતો નથી, ભેદ જ્ઞાન કરવા માટે કૃત્રિમ પુરુષાર્થમાં આવવું પડતું નથી, સહજ જ ચાલે છે. એવી જે ભેદ જ્ઞાનની સહજ વૃત્તિ અથવા પ્રવૃત્તિ એ આત્મજ્ઞાનીનું મુખ્ય લક્ષણ છે, અને સ્વરૂપને વિશે જેની પરમ જાગૃતિ છે એ જાગૃતિ નિંદ્રામાં કે સ્વપ્નમાં પણ છૂટતી નથી, જાગતા તો છૂટવાનો કોઈ પ્રશ્ન નથી, પણ ઊંઘમાં કે સ્વપ્નમાં પણ જે જાગૃતિ છૂટતી નથી, અથવા કોઈ દેહમાં અસાધ્ય રોગ આવે, ઉપદ્રવ મોટો થાય, અથવા કોઈ મોટો એક્સિડન્ટ થાય ને એવો ઘા પડે અને બહારમાં ઉપયોગમાં અસાધ અવસ્થા થાય, ડાક્ટર એમ કહે કે સુખ શાંત નથી, લોકો પણ એમ જાણે કે અત્યારે બેભાન અવસ્થામાં, પણ જેની અંતર જાગૃતિ છે એવી પરમ જાગૃતિ અસાધ અવસ્થા, બહારમાં એમ લાગે અસાધ છે. શરૂઆતમાં એક દિવસની સાંજે બધે પાઠ પર આહાર પછી બેસતા બેઠેલા એક વૃદ્ધ માણસ રાજકોટના આવેલા, સાહેબ એક વાત કરવી છે, બીજું બોલો. વૃદ્ધ માણસ હતા, કદાચ જોયા હોય એને, પછી વાત સાંભળી હોય કે શ્રીમદ રાજચંદ્ર નું સમાધિ મરણ થયું એવું નથી લાગતું, તો જ્ઞાની હતા એનું સમાધિ મરણ થયું છે, જ્ઞાની છે હતા ને એ તો સમાધિ મરણે દેવલોકમાં ગયા છે, બીજો પ્રશ્ન એમના માટે હોય નહીં. તો સાહેબ પણ એમના દેહાંત કાળે ગળામાંથી જે અવાજ નીકળતો હતો એને એમ હડિયો બોલે, હડિયો બોલે, હાડકું છે ને હડિયો, હડિયો બોલે એટલે અવાજ મોટો મોટો આવે, એને જરાક શબ્દ તોછડો વાપર્યો કે સાહેબ બકરાની જેમ બે બે ભાંભરતા હતા, બકરું ભાંભરે મરણ વખતે ગમે તે પીડા થતી હોય કે વેદના થતી હોય બકરાની જેમ ભાંભરતા હતા બે બે. તો એ વાત તો બધાને ખ્યાલમાં છે કે હડિયો બોલેલો કોઈને બોલે મૃત્યુ સમયે, એને એનો ઉપયોગ ન હોય કઈ, મોટા માણસ મોટા ભાગે તો મનુષ્ય અસાધ અવસ્થામાં દેહ ત્યાગ કરે છે, આ તો પોતે સાધ હતા, પહેલા બહુ સાધમાં હતા, માંદગી તો ઘણા વખત થઈ હતી, પછી તીવ્ર માંદગી થઈ, તીવ્ર શક્તિ આવી, એટલે બહુ સાધમાં હતા, અને થોડા થોડી મિનિટો પહેલા જ એમણે નાના ભાઈને કહ્યું ભાઈ મને સુખ મને આરામ કરશે મારે સાથે, સુવા કરતા બેસવામાં એમને ધ્યાનનો ક્ષેત્ર સાથે સંબંધ છે, ધ્યાનનો ક્ષેત્ર સાથે સંબંધ છે. એટલે જે ખડગાસન ને પદ્માસન થી ધ્યાન છે એનું કારણ પણ એ જ છે. એટલે એમને પણ સુવા કરતા બેસવાનું પસંદ કર્યું. ખ્યાલ આવી ગયો કે હવે શરીરની સ્થિતિ નથી લાગતી, એટલે ખુરશીમાં એમને લીધા. પોતે ઉભા થઈ શકે એવી સારી શક્તિ નથી, એટલે ઉચકીને મારી કોઈ ફિકર કરશો નહીં, બાને થોડું ઓછું આવશે પણ એને તમે સંભાળી લેજો, હું હવે મારા સ્વરૂપમાં લીન થાવ છું. તો સુંદર વાયપરા છે, સાત તો કેટલી હતી, હું હવે મારા સ્વરૂપ વિશે લીન થાવ છું. પછી પાતું ઉડવાનું હતું ધોતી આજે મનમાં ઉડી લીધો પોતે પગથી માથા સુધી. પછી અવાજ નીકળતો હતો પણ બધાને આજ્ઞા હતી કે કાંઈ ગડબડ કરવાની નથી, ડાક્ટરને કે દવાને કે દોડાદોડ કે એમને બોલાવવાની કે વાતચીત કરવાની ના પાડી દીધેલી. હું મારા સ્વરૂપની છે, બાહ્ય દ્રષ્ટિથી પેલા કીધું કાં તો બકરાની જેમ અવાજ આવતો. ગુરુદેવ કહે એ તમારો વિષય નથી, કે તમને ખબર ન પડે એ તમારો વિષય નથી, તમારું કામ નથી. એનો અંદરમાં સાધ હોય છે અને એ સમાધિ મરણ થઈ ગયો, ત્યાગ કરેલો છે. એમને બહારના અવાજથી તમે માપ કાઢો એવી રીતે એનું માપ નીકળે.
બહારનો
અવાજ પૂતગળનો છે, આત્માનો નથી. પણ એવું છે કે માણસને વેદના થાય તો ગુંબરાડા પાડે ને, એટલે એને એમ લીધું કે કઈ દેહ ત્યાગ વખતે કઈ વેદના વધી ગઈ હશે કોઈ પણ પ્રકારે, એટલે આ બુમરાડા પાડતા હશે એમ વસ્તુ સ્થિતિ નહોતી. પરમ જાગૃતિ હોય છે એવા પ્રસંગે પણ, કોઈ પણ પ્રસંગે પણ પરમ જાગૃતિ અને સમાધિ સિદ્ધોપયોગમાં લીન થવું, અવારનવાર પુરુષાર્થમાં ઉગ્ર થઈને સમાધિ અને ધ્યાનમાં લીન રહેવું, લીન થવું, એ રીતે પોતાના પરમેશ્વર તત્વનો પરમાત્મપણાનો પ્રત્યક્ષ અનુભવ કરવો, પોતે જ પરમેશ્વર છે એમ અનુભવ થવો, એ સમાધિ અને ધ્યાનનો વિષય છે. દરેકનું એક સરખે કઈ ઉગ્રતા નથી હોતી, કોઈને વિકલ્પ આવે છે કોઈને વિકલ્પ નથી આવતો, અને સીધું ધ્યાન લાગે છે એમ બે પ્રકાર. પુરુષાર્થની મંદતા હોય ત્યાં સુધી વિકલ્પ આવ્યા કરે, પુરુષાર્થની ઉગ્રતા મુખ્યપણે વિકલ્પ હોય છે, એનો કોઈ નિયમ નથી. નજીકની ક્ષણોમાં તો નિશ્ચયના વિષયભૂત આત્માનો વિકલ્પ હોય છે, દૂરની ક્ષણોમાં વ્યવહારનીના વિષયમાં પણ કોઈ વિકલ્પ આવે છે પર્યાય, પણ એનાથી નજીકતા એટલી નથી આવતી જે નિશ્ચયના વિકલ્પના કાળે હોય છે. ધ્યાનમાં તો લિંગતાના આનંદ છે બસ, આનંદના પૂર્ણમાં અસંખ્ય પ્રદેશે ઉપયોગ પ્રસરેલો છે, અને પ્રદેશે પ્રદેશે આનંદનો ઉગ્રહ હોય છે. આનંદ 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 સિવાય બીજું કોઈ નથી. એટલે સુગાનીજી તો લખે છે કે જેને આનંદની મસ્તી ચડે છે એવા જે મોક્ષ માર્ગની ધર્માત્મા વિજ્ઞાની, એની વાત વાતમાં પણ આનંદની જ વાત આવે છે, એની વાતોમાં પણ એ આનંદનો વિષય એવા વિના રહેતો નથી. કેમ કે એને આનંદની મસ્તી ચડે છે, એટલે એની વાતમાં આનંદની, આત્માના આનંદની વાત આવ્યા વિના રહે નહીં. એ આનંદને તે આનંદની મીઠાશ જોઈને, અલૌકિક મીઠાશ જોઈને એને અમૃતની પણ ઉપમા આપવામાં આવે છે. અમૃતચંદ્રાચાર્ય નિર્દ્રાધિકારમાં એક કડક સુધો આનંદામૃત નિત્ય ભોજી સમર અધિકારમાં આનંદામૃત નિત્ય ભોજી આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારા એવા જ્ઞાનીઓ સંવર છે એમ કરીને વિશે. અનુભવમાં તો દ્રવગુણ પર્યાયના ભેદ સ્વભાવને વિશે નથી. સ્વભાવને વિશે જો નથી તો સ્વભાવ સદૃશ સ્વાકાર ભાવે સ્વભાવ ભાવે જે ભાવ પર્યાયનો થયો એમાં એ કેવી રીતે એ વિશે પછી વિચારવાનો રહેતો નથી. જ્યાં સુધી વસ્તુનું બંધારણ ન સમજાયું હોય ત્યાં સુધી વસ્તુના બંધારણને કોન્સ્ટિટ્યુશન ઓફ ધી સબસ્ટન્સ ત્યાં સુધી એ સમજવા માટે દ્રવ્યનો પર્યાયનો વિશે વિચારવો પડે છે. સચ્ચા અન્વેષણ કાળે યુક્તિમગ્ગેણ બુદ્ધવા યુક્તિ માર્ગથી જ્ઞાન કરવું અન્વેષણ કાળમાં એવો યુક્તિ માર્ગ છે. દ્રગુણ પર્યાયના ભેદનો આરાહણ સમયે આરાધના સમયે એ વાત નથી. કેમ કે ત્યાં પ્રત્યક્ષ વસ્તુ છે. દ્રગુણ પર્યાયના ભેદ રહિત સહજ પ્રત્યક્ષ વસ્તુ પ્રત્યક્ષ અનુભવમાં છે. પ્રત્યક્ષ જ્ઞાનમાં છે તેમ કે પ્રત્યક્ષ જ્ઞાનમાં છે એટલે એમ કહ્યું. કેમ કે યસ્માત એમ કેમ કે વસ્તુ પ્રત્યક્ષ છે પછકો અણવો જમ્મા જમ્મા એટલે યસ્માત માધ્યમ શબ્દ છે સંસ્કૃત કરે. અનુભવમાં આરાધન સમયે પ્રત્યક્ષ હોવાને લીધે એ કોઈ દ્રગુણ પર્યાયના ભેદનો કોઈ પ્રકાર ત્યાં ઉપજતો નથી. દ્રગુણ પર્યાયના કોઈ પણ ભેદ ત્યાં ઉત્પન્ન થતા નથી કે ભેદનો ભેદ સ્વરૂપે અનુભવ પણ થતો મારામાં નથી તેથી મને અનુભવ નથી થતો સીધી વાત. આગમમાં એ વાત આવે કે અપેક્ષા એ ભેદ છે વસ્તુને અપેક્ષા એ વસ્તુ અભેદ છે. તો કે હું તો નિરપેક્ષપણે અભેદ છું. ભેદાભેદની ચર્ચા સમાપ્ત થઈને પછી આગળ આવેલી આ વાત છે એ વિશે હવે અહીંયા વિચારવાનો રહેતો એ અધ્યાત્મ પર છે. આગમના સિદ્ધાંતથી એ પર છે. એમની નિશંકતા સ્વરૂપના અનુભવ વિષયક નિશંકતા એમાં કોઈ પણ તર્કબાજ ગમે તેટલો તર્ક લડાવે જ્ઞાનીને સ્વાનુભવને વિશે શંકા પડતી નથી. મને અંગ પૂર્વધારે કોઈ આવે તર્ક લડાવવા વાળો પોતાની નિશંકતા કોઈ જુદી હોય છે. નિર્ભયતા પણ એની જુદી હોય છે. પોતાનું શાશ્વત અવ્યાબાધ સ્વરૂપ પ્રત્યક્ષ જેને વર્તે છે એને ભય છો એને શંકાશી એને ચિંતાશી એને ઉપાધિશી ને એને અસમાધાન છો એ કાંઈ વાત રહેતી એથી પરમ નિર્ભય છે. એ આદિ અનેક ગુણો પરમ આદર્શપૂર્વક પોતાનું એ પ્રાપ્ત કરવા યોગ્ય નિશાન છે એવી રીતે અવગાહન કરવા યોગ્ય છે. આદર્શપૂર્વક અવગાહન કરવા યોગ્ય છે એટલે પ્રાપ્તિ કરવાની ભાવનાથી વિચારવા યોગ્ય છે. ઊંડાણથી અવગાહન કરવું એટલે ઊંડાણથી વિચારવું. પરમાગમોમાં જ્યાં જ્યાં ત્યાંનું નિરૂપણ છે પરમાગમોની અંદર અનુભવી પુરુષોનું અનેક જગ્યાએ નિરૂપણ છે ત્યાંથી જિજ્ઞાસુ જીવે તે અવશ્ય અવલોકન કરવા યોગ્ય છે. અનુભવ પ્રકાશમાં કરવા ઘણી જગ્યાએ લાગી છે. અહો સત્પુરુષની પ્રશમરસની મુખમુદ્રા, કે જે વચનની પ્રવૃત્તિ વિના પણ બોધનું જ કારણ છે. ભલે વચનની પ્રવૃત્તિ ન ચાલતી હોય તો પણ એની મુખમુદ્રા સ્વયં બોધનું કારણ છે. જો એને એ દ્રષ્ટિએ જોવે તો, એ દ્રષ્ટિએ ન જોવે તો કાંઈ એને જોનાર તો ઘણા હોય છે, પણ એથી કાંઈ એને બોધનું કારણ થતું નથી. સત્પુરુષને સત્પુરુષની દ્રષ્ટિએ જુએ તો વગર વચન પ્રવૃત્તિએ પણ એને બોધનું નિમિત્ત થાય છે. એમ છે, પછી એ પોતાની યોગ્યતા ઉપર આધાર રાખે છે. તુજ બહેન શ્રીના વચનામૃત આંક 101 માં સમ્યક દ્રષ્ટિની નિશંકતા કેવી હોય છે તેની વાનગી પીરસી છે. આ બોલ એક આપણે આવી ગયો, એ સિવાયનો આ બોલ છે. આપણે હમણાં 256 કેમ કંઈક બોલાવી ગયો, આ 101 છે. સમ્યક દ્રષ્ટિને એવો નિશંક ગુણ હોય છે કે 14 બ્રહ્માંડ ફરી જાય તો એ અનુભવમાં શંકા થતી નથી. સમ્યક દ્રષ્ટિ એમ કહે કે આ અનુભવ છે તે જ ધર્મ છે, આ જ નિજ ધર્મ છે, આ જ જીન ધર્મ છે. કોઈ અન્ય મતી દેવ આવીને એમ કહે કે ચાલ મારો ધર્મ સાચો કહે, જૈન ધર્મ ખોટો છે એમ તું કહે, નહીં તો હું ઉપર લઈ જાઉં છું પર્વત ઉપર ને ત્યાંથી નાખું છું દરિયામાં પછાડું છું, તું કઈ કરી શકતો નથી. વિકલ્પ ગમે એટલો કર, પ્રતિકૂળતા આપવાનો વિકલ્પ કરી શકે છો, એથી વધારે તારો અધિકાર કોઈ નથી. બાકી ઉડીમાં જે થવાનું હોય થાય, જે થવાનું છે એમાં હું નથી, હું છું એમાં ક્યાંય કઈ થવાનું નથી. હું નિશ્ચિંત છું, મને કોઈ ભય નથી, શંકા નથી. શંકા પડવાનો તો પ્રશ્ન નથી, ત્યાં તો ઉગ્રતાની ચરમ સીમામાં આવે છે. મુનિરાજ છે, કેવળ જ્ઞાન ને પરમાનંદ દિશા અંદર થી શક્તિ વ્યક્ત થઈ જાય છે. પણ એ ત્યાં પહોંચવો નહીં છે, અંતર તત્વ સ્વરૂપ જે સ્વભાવ છે એમાં પણ પહોંચ છે. અનંતકાળ નિગોદ માર્યો તો નિગોદની અવસ્થાને પહોંચ ન આવી. પ્રચુર કષાય કલંક ને પ્રચુર દુઃખનું વેદન છે, એ વેદના ત્યાં નથી પહોંચતી, સ્વભાવમાં નથી પહોંચતી. આવો સ્વભાવ છે ને ઓલા, આ લોકો ખાખી બાબા અલખ નિરંજન કહે છે, એ સ્વભાવ અલખ નિરંજન. ક્યાંય કોઈની પહોંચા પહોંચતી નથી. ચૌદ બ્રહ્માંડ ફરે તો એને અનુભવમાં શંકા થતી નથી. અંતમાં શ્રીમદ રાજચંદ્રજીનો એક વચનામૃત ટાંકી બહુમાન કરેલું છે, એ મંગળ સ્વરૂપે અહીંયા કહેવામાં આવે છે કે ઓહો સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ, જે સતનો માર્ગ છે, સત સ્વરૂપના આશ્રય પ્રગટેલો માર્ગ છે. સર્વોત્કૃષ્ટ શાંતિ, અલૌકિક શાંતિ જેની અંદર વર્તે છે, અને એ શાંતિનો રસ પડેલો છે એની અંદર, રસ શાંત રસ જેની અંદર પ્રધાન છે, તન્મયતા વાળો છે, એવું શાંત રસમય સર્વોત્કૃષ્ટ માર્ગ છે, આશ્ચર્યકારી છે, જગતમાં સર્વોત્કૃષ્ટ છે, અને સર્વોત્કૃષ્ટ મહિમાવંત છે, સર્વોત્કૃષ્ટ આશ્ચર્યકારી છે, એના તુલે જગતમાં કોઈ આવે એવું નથી. અહો તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ, સર્વજ્ઞદેવને માર્ગના મૂળ તો એ છે, માર્ગ ક્યાંથી નીકળ્યો, કોણે પ્રકાશો પ્રકાશો સર્વજ્ઞ, એટલે તો શ્રીમદજી મર્યાદા બાંધી છે, કે સન્માર્ગ છે, તત્વનું નિરૂપણ છે, માર્ગનું નિરૂપણ છે, એ સર્વજ્ઞતાથી પ્રણિત કરવું, સર્વજ્ઞને સ્થાપીને પ્રણિત કરવું, સર્વજ્ઞ સ્વભાવ સ્થાપીને પ્રણિત કરવું, એના વિના કાંઈ પ્રણિત થઈ શકે નહીં, નિરૂપણ ન કરી શકાય, એ મર્યાદા બાંધે છે. કેમ કે જેના જ્ઞાનમાં કાંઈ અજાણ્યું નથી અને જેની વિતરાગતા પૂર્ણ છે, નિર્દોષતા પૂર્ણ છે અથવા સર્વગુણ સંપન્નતા જેની પૂર્ણ છે, એને અન્યથા કહેવાનું, વૃષા કહેવાનું કે ભૂલ થવાનો કોઈ અવકાશ નથી, ગુંજાશ નથી. તેથી એમનું કહેલું વચન નિર્બાધ છે, એને એમાં બાધા આવી શકે એવું. એવા માર્ગના મૂળ સર્વજ્ઞદેવ, તે પણ અનંત મહિમાવંત છે, એમની પણ મહિમા અનંત છે. અહો તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરાયો એવા પરમ કૃપાળુ સદગુરુદેવ દેવગુરુને માર્ગ ત્રણ દીધા છે, એવા સદગુરુદેવ આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત કરતો, ત્રણેય કાળે આપની વિશેષતા હો, આપની પ્રધાનતા હો, આપની ઉત્કૃષ્ટતા હો, એમ લીધું છે. જેને માર્ગની પ્રતીતિ કરાવી, સમ્યક પ્રતીતિ કરાવી, સર્વજ્ઞદેવી પ્રકાશવા શ્રી ગુરુએ એની પ્રતીતિ કરાવી. કેમ કે ક્યાંક ક્યાંક શંકા પડતી હતી, ક્યાંક ક્યાંક પોતાને વિકલ્પ ઉઠતો હતો, એનું સમાધાન કરી દીધું કે એમને આમ વિચારાય, આ વાત આમ આમ હોય, આ આમ ચાલે, આ આમ વાત છે, આ પ્રસંગે આમ હોય, સુપ્રતીત કરાવી. મસ્ત છે
ધારણો જય.